તારીખ 3/6/1991 શ્રી ચિદ્વિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 4.
જ્ઞાન મૂળનું સ્વરૂપ કહીએ છીએ, સમ્યક તો આવી ગયો, જ્ઞાન મૂળનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે, સામાન્ય જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞને જાણે છે અને તે પરજ્ઞેયને જાણવામાં જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય, એટલે કે તાદાત્મ્ય વૃત્તિથી એક થઈ જાય. નિશ્ચયથી જાણે એટલે સ્પર્શીને ન જાણે, તો એક થઈ જાય. તાદાત્મ્ય વૃત્તિએ જાણે, જેવી રીતે સ્વને જાણે છે, તો જ્ઞાન સ્વને જાણે છે એ તાદાત્મ્ય વૃત્તિએ જાણે છે, સ્પર્શીને જાણે છે. પણ સ્પર્શ સાથે તો તાદાત્મ્ય થઈ શકે નહીં, એટલે એવી રીતે જાણે તો એક થઈ જાય. નિશ્ચયથી તો ન જાણે, ઉપચારથી જાણે, એટલે એને જાણવું ઉપચારથી કહ્યું છે. એ કારણથી જો ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે બને, પોતે ક્રોસ ક્વેશ્ચન ઉઠાવે. જો ઉપચારથી જાણે તો પછી સર્વજ્ઞતા કઈ રીતે બને? જો ઉપચાર માત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞપણું પણ જૂઠું થાય. ઉપચાર તો જૂઠાને કહેવાય છે, તો સર્વજ્ઞ પણ જૂઠું કહેવું પડશે, પણ તે તો ન બને. સર્વજ્ઞને સર્વજ્ઞ પણ જૂઠું છે એમ કહીએ તો તે ન બની શકે. તો તેનું સમાધાન હવે આ તો એક સમસ્યા ઊભી થઈ કે ભાઈ જ્ઞાન સોને જાણે છે તેવી રીતે પરને નથી જાણતું. તદાત્મા વર્તીએ માટે તેને ઉપચારથી જાણવું કહીએ, ઉપચારને જૂઠો કહીએ તો સર્વજ્ઞ પણ જૂઠું ઠરે છે. સમસ્યા ઉભી થઈ, કદાચમાં પણ ન જાણી શકે, કદાચમાં પણ જાણે. એટલું જાણવા જાણવામાં ફેર છે, જાણવું બને છે પણ જાણવા જાણવામાં આ ફરક છે. એ ફરક બતાવવા માટે ઉપચાર કર્યો, પણ જાણવું છે એ તો કાર્ય છે ને, એ નિશ્ચયરૂપ કાર્ય છે, એ ઉપચાર કાર્ય નથી. કેમ કે એ શક્તિનું કાર્ય છે. એ અહીંયા કહેશે કે શક્તિને ઉપચાર નથી, કથનને ઉપચાર છે, શક્તિને ઉપચાર. તેનું સમાધાન કે જેમ અરીસા વડે ઘોડો વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે દેખવું તે તો ઉપચાર દર્શન નથી. શું અરીસામાં ઘડોને વસ્ત્ર દેખાય છે, તો અરીસામાં જે ઘડા અને વસ્ત્રની પર્યાય થઈ એ કાંઈ ઉપચરિત નથી. એ તો બરાબર અરીસાની જ અવસ્થા, નિશ્ચય અવસ્થા છે. તેમ જ્ઞાન દેવને પ્રત્યક્ષ દેખે તે તો જૂઠું નથી. એવું જે કાર્ય થાય છે તે કાંઈ જૂઠું નથી. પરંતુ આટલું વિશેષ, હવે એમાં શું વિશેષતા સમજવી જોઈએ? પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. જે જ્ઞાનનો ઉપયોગ છે એનામાં સ્વપરને પ્રકાશવાની શક્તિ છે. તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં તો નિશ્ચળ વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે. જ્યાં સ્વપ્રકાશન આવે છે ત્યાં શું ફરક છે? કે સ્વરૂપ પ્રકાશનમાં તો નિશ્ચળ છે, વ્યાપક વડે લીન થઈને એ જાણે છે, એવું અખંડ પ્રકાશ છે. બીજું કે પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપક રૂપ એકતા એમાં નથી. સ્વને જાણવામાં વ્યાપક ભાવ બની શકે છે, પરને જાણવામાં વ્યાપક ભાવ બની શકતો નથી. અર્થાત પરને જાણતા પર જ્ઞાન પર સાથે એકમેક થઈ શકતું નથી. એકમેક થઈ શકતું નથી તેથી ઉપચાર સંજ્ઞા થઈ. તેથી એને એને ત્યાં નામ આપ્યું, સંજ્ઞા એટલે નામ આપ્યું. ઉપચાર એવું નામ શું કરવા આપ્યું કે વ્યાપ વ્યાપક થઈને જાણવું નથી થતું, પણ અવ્યાપકપણે જાણવું થાય છે તે વસ્તુની શક્તિ છે. વ્યાપ વ્યાપક થઈને પણ જાણવું થાય અને અવ્યાપક રહીને પણ જાણવું થાય, બે રીતે એનું જાણવું થાય. વ્યાપ વ્યાપક સ્વમાં થાય, પરમાં અવ્યાપકપણે જાણવું થાય. એવી જે વસ્તુ શક્તિ, તે ઉપચાર નથી. એ વસ્તુની શક્તિ કોઈ ઉપચાર નથી, તે પ્રકારનો એનું સામર્થ્ય છે એ ઉપચાર નથી. શું નિરૂપાત્મ પ્રદેશ, નિરૂપાત્મ એટલે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં, નિરૂપ એટલે રૂપ નહીં, અરૂપ અમૂર્તિક એવા આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન એટલે વ્યક્ત થતી પ્રગટ થતી લોકાલોકના આકારોથી મેચક, લોક અને લોકના આકારોથી મેચક અર્થાત અનેક આકાર સ્વરૂપ, એવો ઉપયોગ જેનું લક્ષણ છે, એ પ્રકારનો ઉપયોગ જેનું લક્ષણ છે, એવી સચત્વ નામની શક્તિ છે. તો શક્તિ છે એ નિશ્ચય છે, એ ઉપચાર નથી. પણ એ સંબંધીનું કથન પર સાપેક્ષ આવતું હોવાથી તેને ઉપચાર એવી સંજ્ઞા કહેવામાં, નામ આપવામાં, સંજ્ઞા આપવામાં આવે છે. ચોખવટ કરી છે એ સંબંધમાં વિશેષ લખીએ છીએ ફરીથી કે જેમ અરીસામાં ઘડો વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે દેખું તે તો ઉપચાર દર્શન નથી, તેમ જ્ઞાન જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી. જ્ઞાન જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે જાણે તે કાંઈ જૂઠું નથી, જૂઠ નથી. પણ છતાં એને ઉપચાર કેમ કહ્યું કે વ્યાપીને જાણતું નથી માટે ઉપચાર કહ્યું. બસ આટલી અપેક્ષા છે, બહુ ચોખ્ખી વાત કરી છે. જે જ્ઞેયાકારો જ્ઞાનમાં ઊભા થયા તે નિશ્ચયથી છે, જ્ઞાનની નિશ્ચય પર્યાય છે તે, અને એ નિશ્ચય પર્યાય છે એમાં કોઈ જૂઠ નથી, ઉપચાર નથી. હા, એ શક્તિનું જ કાર્ય છે, એમાં એ તો વાસ્તવિક કાર્ય છે, ખરેખર કાર્ય છે. પણ એને કહેવા જતા સ્વમાં પરની અપેક્ષા આવે છે, માટે એને ઉપચાર કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન છે કે ઉપચરિત સદભૂત વ્યવહાર નયનો વિષય છે, વિચાર લીધા છે ને, પણ ઉપચાર ઉપચાર સદભૂત અને અસદભૂત, એમાં કેવળ જ્ઞાનને ઉપચરિત સદભૂતના વ્યવહારના વિષય ગણાય છે. કેમ કે લોકાલોકનું જે જાણવું એમાં પર સાપેક્ષ પણ લઈ લીધું કે પર ગણાયું, પર ગણાયું એમ કેવું, સ્વમાં પરની અપેક્ષા લેવી તે વ્યવહાર ઉપચાર, વ્યવહાર અથવા ઉપચાર. અને સદભૂત એટલા માટે કે જ્ઞાન પોતાનું છે, જ્ઞાન કોઈ પરનું થયું નથી, પરનું છે નહીં, એટલા માટે. પર્યાય છે માટે પણ વ્યવહાર કહેવાય, પણ ઉપચાર એટલા માટે કે પરની અપેક્ષા આવે છે માટે ઉપચાર, અને સદ્ભૂત એટલે એનું શુદ્ધ પરિણામ છે માટે સદ્ભૂત લીધું, એનું સત્વ છે માટે સદ્ભૂત લીધું. તેમ જ્ઞાન જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી, પરંતુ આટલું વિશેષ કે ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે. જ્યારે પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપક રૂપ એકતા નથી, અર્થાત પરને જાણતા જ્ઞાન પર સાથે એકમેક થતું નથી. પરને જાણે ખરું, પણ એકમેક થઈને ન જાણે, એ પરિસ્થિતિ જ નથી, વસ્તુ સ્થિતિ જ નથી, અને તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુની શક્તિ જે છે તે ઉપચાર નથી. સમયસાર ગાથા 356 થી 365 ઉપર જે છે ને આચાર્ય ટીકામાં કૃષ્ણ 466 અને 467 નો આધાર આપ્યો છે. આપણે જે છે ને આચાર્ય ટીકા વાળું સમયસાર નથી અહીંયા, ક્યાં આપણી પાસે ચાલે અને ટીકાનો સમય ચાલે. એ વાત વિશેષ લખીએ છીએ, એ વાતને વિસ્તારથી જરા કહે છે કે કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે જ્ઞેયનું જાણપણું છે તે જ અશુદ્ધતા છે. જો અહીંયા વાંધો છે કે જ્ઞાનમાં જ્ઞેયો ઝળકે, આકારો આકૃતિઓ ઊભી થાય, માટે તે જ્ઞાનની અશુદ્ધતા છે. આ જે છે એ મિથ્યાવાદી પણ એને વસ્તુના સ્વરૂપની ખબર નથી. અને એ અશુદ્ધતા ઘૂંસાડવા માટે જ્ઞાન માટે જ્ઞેયોને ઘૂંસાડવાનો પ્રયત્ન કરશે અશુદ્ધતા માનીને. ત્યારે છઠ્ઠી ગાથા એમ કે છે સમયસારને કે જેવો સ્વરૂપ પ્રકાશનમાં જણાય છે એવો જ પર પ્રકાશનમાં અમને તો જણાય છે. માટે પર પ્રકાશનમાં જ્ઞાયકને જાણવામાં અમને કઈ બાધ નથી, કેમ કે અમારું લક્ષ્ય જ્ઞાયક ઉપર છે. પરને જાણતી વખતે પણ અમારું લક્ષ્ય જ્ઞાયક ઉપર છે, એટલે પર પ્રકાશનમાં અમને તો જ્ઞાયક તો જ્ઞાયક જ જણાય છે. કેવો કે જેવો સ્વરૂપ પ્રકાશનમાં જણાય છે એવો છે એમ લઈ લીધો છે. કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે જ્ઞેયનું જાણપણું છે તે જ અશુદ્ધતા છે, અને જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે. જો સમયસર કળશ 251 251 કળશ જુઓ એમ કે છે. એકાંતનો અધિકાર શરૂ કરશે કરતા જે વાત સમજી 246 માં પૂરું કર્યું સમયસર. પશુ અર્થાત સર્વથા એકાંતવાદી અજ્ઞાને નિયાકાર કલંક મેચક સ્થિતિ પ્રક્ષાલનમ કલ્પયન, નિયાકારો રૂપી કલંક છે અનેક આકાર રૂપ મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થતો, એને એ કલંકથી ધોઈ નાખવું જોઈએ જ્ઞાનને. અનેક આકારો ઉત્પન્ન થયા તે કલંક છે અને એ કલંકથી જ્ઞાનને ધોઈ નાખવું જોઈએ. એને એકાકાર કરવાની ઈચ્છાથી જ્ઞાનને, અને જ્ઞાનને એકાકાર કરવાની ઈચ્છાથી, જો કે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તો પણ ઈચ્છતો નથી, અનેકાકારપણાને ઈચ્છતો નથી. મારે તો એકાકાર જ્ઞાન જોઈએ, મારે અનેકાકાર જ્ઞાન ન જોઈએ એમ જાણીને હું ઈચ્છતો નથી. અને અનેકાંતનો જાણનાર તો અર્થાત જ્ઞાન સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે. અને અનેકાંતનો જાણનાર તો પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો અથવા અનુભવતો થતો, પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો અને અનુભવતો થતો, વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત અર્થાત અનેકરૂપ છતાં એકરૂપ એવા જ્ઞાનને સ્વતઃશાલી સ્વયં એવું જોયેલું શુદ્ધ અનુભવે છે. કેમ કે એ વખતે પણ એકાકાર જ્ઞાન તો છે જ, એને સામાન્ય જ્ઞાન તો છે જ, પણ એ વિશેષ જે જ્ઞેયાકાર જ્ઞાન છે એને કાઢી નાખવા માંગે છે, એ અભાવ કરી નાખવા માંગે છે. એવી રીતે તો એ કાંઈ નાશ થઈ શકશે નહીં. એકાંતવાદી જ્ઞેયાકારરૂપ અનેકાકારરૂપ જ્ઞાનને મલિન જાણીને, તેને ધોઈને, તેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક આકારરૂપ કરવા ઈચ્છતો થકો જ્ઞાનને નાશ કરે છે. અને અનેકાંતિ તો સત્યાર્થ વસ્તુ સ્વભાવને જાણતો હોવાથી જ્ઞાનને સ્વરૂપથી જ અનેક આકાર પણ માને છે. એટલે શું આમાં લેવું છે કે જ્ઞાનની અંદર અનેકાકાર પણ થવું એ જ્ઞાનનું સ્વરૂપ છે. હું સ્વરૂપ મટાડવાનો પ્રયત્ન કરમાં જ્ઞેયાકારો જ્ઞાનમાં આવે ત્યારે તું જ્ઞેય પ્રત્યે આકર્ષિત ન થા એમ કરવાની તારે જરૂર છે, અને એમ કરવા જતાં તું એકાકાર જ્ઞાનની અંદર આકર્ષિત થા એ ઈચ્છનીય છે. પણ અનેકાકાર પણ મટાડવા જઈશ તો નહીં મટે એમ કે છે, અને એને તું મલિનતા માનીશ તો એ તારો ભ્રમ છે નવો, એ કોઈ મલિનતા નથી, એ જ્ઞાનનું સ્વરૂપ છે એમ કેવું છે. એટલે જ્ઞેયનું જાણપણું છે તે જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે, પરંતુ એમ તો નથી. કેમ કે જ્ઞાન વિશે એવી સ્વપર પ્રકાશકતા પોતાના સહજ ભાવથી છે તે અશુદ્ધ ભાવ નથી, એ અશુદ્ધ ભાવ નથી, એ દોષ. દોષ નથી, તે અશુદ્ધ ભાવ નથી. રૂપી આત્મપ્રદેશોનો પ્રકાશ લોક અલોકના આકાર રૂપ થઈને વેચક ઉપયોગ થયો છે, અનેક આકાર ઉપયોગ થયો છે. આ સંબંધમાં કહ્યું છે કે એમ કરીને આ શક્તિનું ઉદાહરણ કર્યું છે. અને એવું સ્વચ્છત્વ શક્તિનું એ સ્વરૂપ છે એમ કહ્યું છે, એટલે એ વસ્તુના સ્વરૂપમાં લીધેલી વાત છે. આપણે ત્યાં આ પ્રશ્ન જરા ચર્ચાસ્પદ વધારે થયો છે સ્વતર પ્રકાશક પણ. પણ આ બહુ ચોખ્ખું જ્ઞાનના પ્રકરણમાં બહુ ચોખ્ખું લઈ લીધું છે દીપસિંહજીએ. પરને જાણતું નથી એવો એવું કથન શાસ્ત્રમાં આવે છે ખરું, પણ એની અપેક્ષા જુદી છે. એ પ્રકરણ જુદું છે, આ પ્રકરણ જુદું છે. બેને એકમાં એકબીજામાં જો ભેળવવામાં આવે તો એકનો નિર્ણય ન થાય અને માણસ ખોટી રીતે મૂંઝાઈ જાય. એ વિષય જુદો છે, આ વિષય જુદો છે. એ બે વિષયને સાંકળવા નહીં જોઈએ એકબીજામાં. જ્યાં પરને જાણતું નથી એમ કહેવું છે, ત્યાં સ્વપર પ્રકાશકતાનો નિષેધ કરવા માટે કહેવું છે એ પ્રકરણ જ નથી. શું આ એક ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે ત્યાં સ્વપર પ્રકાશકપણાનો નિશ્ચય શક્તિનો નિષેધ કરવાનો ત્યાં હેતુ છે કે ઉદ્દેશ છે એ વાત જ નથી. ત્યાં બીજી અપેક્ષા છે, બીજી વિવિક્ષા છે એમ જાણવી જોઈએ, અને જે છે તે જાણવી જોઈએ એમ વાત છે. જ્ઞાનના અધિકારમાં એ વાત નથી, એ પણ શાસ્ત્ર વચન છે. એટલે એની પણ કોઈને એલર્જી થાય કે જ્ઞાન પરને જાણતું નથી એમ કેમ તમે કહો છો, એ વાત અમે સાંભળવા માંગતા નથી. કોઈ ખોટું છે એમ, જ્ઞાન સ્વપર પ્રકાશક છે એની એલર્જી થાય એવી કેમ વાત કરો છો, જ્ઞાન તો પરને જાણતું નથી, તો એ ખોટું છે. બેલેન્સ રહેવું જોઈએ, બે વાતને સમજીને વસ્તુના સ્વરૂપમાં બેલેન્સ રહેવું જોઈએ, તો વાંધો ન આવે. નહીતર જાણે અજાણે પણ પોતે ભૂલમાં આવી જાય, સિદ્ધાંતને સમજી શકે. હા, એમ કહેવામાં વાંધો નથી, એમ કહેવાય એવું શાસ્ત્ર વચન પણ છે, જ્ઞાનીઓનું પણ એવું વચન છે, એમાં કાંઈ વાંધો નથી. પણ ત્યાં એવો હેતુ કોઈ પકડી લે, જો સ્વપર પ્રકાશકને ઉડાડ્યું જેમ કે 271 કળશ, તો એ હેતુ નથી. ત્યાં સ્પષ્ટ કીધું કે આત્મા જ્ઞાતાને છ દ્રવ્યની એવી અનાદિથી ભ્રાંતિ ચાલી આવી છે. તો આત્મા જ્ઞાતાને છ દ્રવ્યની એ તો જીનાગમ સિવાય ક્યાંય છે જ નહીં, અન્ય મતિમાં તો છ દ્રવ્ય જ નથી. જીનાગમનો એ વિષય છે, તો જીનાગમમાં છ દ્રવ્યનું નિરૂપણ હોય તો જ્ઞાનમાં જણાય વગર નિરૂપણ આવ્યું ક્યાંથી? તો અરૂપી દ્રવ્યો છે, જગતમાં પ્રસિદ્ધ નથી એનું કારણ કે અરૂપી દ્રવ્યો છે, જગતમાં એનો વ્યવહાર નથી માટે એની કોઈ પ્રસિદ્ધતા નથી. એ જીનાગમ સિવાય ક્યાંય એ વાત નથી. તો આગમ વિરુદ્ધતા કરીને એ વાત ક્યાંય કહેવી નથી. હવે 251 થી 270 સુધીના કળશ લ્યો છો, તો એમાં સ્વપર પ્રકાશકતા બહુ સ્થાપી છે અનેક આંકના નામે. 271માં અધ્યાત્મ સ્થાપવા માટે એ વાત જાણે ઉડાડતા હોય એવું લાગે, પણ ખરેખર ઉડાડવા માટે એ વાત નથી. ત્યાં ત્યાં એ હેતુ નથી. પણ સ્વપર પ્રકાશકતાને સ્વીકારનારો વિકૃતિમાં આવે છે અને જ્ઞેયમાં આકર્ષિત રહે છે, જ્ઞેય લુપ્તતામાં રહે છે અને સામાન્ય ઉપર આવી શકતો નથી, એવી જે એની પરિસ્થિતિ થઈ છે એ વિકૃતિનો નિષેધ છે. ત્યાં શક્તિનો નિષેધ નથી, સ્વભાવનો નિષેધ નથી, પણ વિભાવનો નિષેધ છે. અને કોઈ પણ તબક્કે વિકૃતિ તો સંભવિત છે, થઈ શકે છે, કોઈ પણ તબક્કે વિકૃતિ તો થાય, એ વિકૃતિ કેમ ન થાય એ સમજવાનું છે. એના બદલે સ્વભાવને ઉડાડવા માંડે તો પાછો બીજો દોષ આવે. એટલે એ રીતે સંતુલન જાળવવામાં સુખમતા ઘણી છે. હમણાં પેલા અલવર વાળા અજીતભાઈ આવ્યા ને ત્યારે ચર્ચા થઈ, અત્યાર સુધી મારી વૃત્તિ એવી રહી છે કે હું બધાને ખૂબ સાંભળું છું. જે સંભળાવનાર મળે એને ખૂબ સાંભળું, એની સાથે ખૂબ ચર્ચા કરું. પરિણામ એવું છે કે હું પોતે દોડાઈ ગયો. કેમ કે ઓલા એમ કે ભાઈ ઓલા કે છે બરાબર નથી, હું કહું છું બરાબર છે. બીજા પાસે જોયું કે એમને હું કહું છું બરાબર છે. ઓલા કે ત્રીજા પાસે જોયું કે એ ભાઈ કે નહીં પણ હું કહું છું બરાબર છે. હવે પાંચ સાત માણસોને એને સમાજમાંથી પસંદ કર્યા. ઘણા પાંચ સાત વ્યક્તિ એને પસંદ કરી બધાનું ખૂબ સાંભળે, બધાની સાથે ખૂબ ચર્ચા કરે. પરિણામ એવું કે ખૂબ દોડાઈ ગયું, કઈ નિર્ણય જ કરી શકે નહી. હવે શું કરવું? બીજું મૂંઝવણ ત્યાં થાય કે આગમ અનુસાર વાત આવે ત્યાં ઉભું રહેવું પડે. આગમ નો આધાર આપે કે ના, આગમ જેને અભ્યાસ કર્યો છે એ લોકો એવા વિદ્વાનો છે, આગમ નો આધાર આપશે કે જુઓ હું કહું છું એવું આગમ માં આ જગ્યાએ છે, આગમ માં આ જગ્યાએ. કઈ સમાધાન થતું નથી, મૂંઝાવવું પડે છે, કરવું છે. ત્યારે એ વિષય ઉપર થોડીક ચર્ચા ચાલી એક દિવસ. આગમની અંદર જ્યારે પરસ્પર વિરુદ્ધ વિષયનું નિરૂપણ આવતું હોય કે આત્મા પરને પણ જાણે છે અને આત્મા સ્વને પણ જાણે છે અને આત્મા પરને નથી પણ જાણતો, સ્વને નથી જાણતો એ તો આવવાનું જ નથી, પણ સ્વને જાણે છે, પરને જાણે છે અને પરને નથી પણ જાણતો, આ ત્રણ વાત જ્યારે આવતી હોય અને ત્રણેયના આગમ આધાર મળતા હોય ત્યારે શું કરવું? આ તો એક સુપર પ્રકાશક પણ આનો લીધો, પણ એવા ઘણા મુદ્દા છે કે જેની અંદર બધાના પોતાના આગમ આધાર મળી રહે. નિશ્ચયનું ખેંચતા હોય ને નિશ્ચયના આધાર મળી રહે, વ્યવહારનું ખેંચતા હોય ને વ્યવહારના આધાર મળી રહે, અને ઉભયાભાસી હોય ને બંનેના આધાર પણ મળી રહે, પ્રમાણના આધાર પણ મળી રહે પ્રમાણાભાસીને. જો અહીંયા પ્રમાણની વિશેષતા કરી છે, જો અહીંયા પ્રમાણની વિશેષતા કરી છે, શું કરવું? શું કરવું? એ છે કે સરવાળે આત્માર્થ સજાય છે કે નહીં, નિશ્ચયથી, વ્યવહારથી કે પ્રમાણથી, ત્રણેયથી આત્માર્થ સધાવો જોઈએ. કેમ કે જ્ઞાનીને તો નિશ્ચય પરિણમનથી પણ આત્માર્થ સધાય છે, એ વ્યવહાર પરિણમનમાં પણ એ આત્માર્થને સાધે છે અને પ્રમાણમાં પણ એ આત્માર્થને સાધે છે. તો ગૂંચવાનું તો આ છે. અને એ જ્યારે આત્માર્થ સદાય ત્યારે કોઈનો એકાંત થતો નથી, સંતુલન રહી જાય છે. તો એવું સંતુલન જોતા આવડવું જોઈએ, સંતુલન રાખતા આવડવું જોઈએ, સંતુલનને સમજતા આવડવું જોઈએ. તો કોને અનુસરવું ને કોને ન અનુસરવો એ ભેદ છાંટી શકાશે. નહીતર તો એમ લાગશે કે બરાબર છે, આ તો મોટા વિદ્વાન છે, ઘણું વાંચ્યું છે, ઘણા એને ઘણાને એ સમજાવે છે, ઘણાને સમજાવી શકે છે, માટે આપણે એને પૂછો. કાંઈક એને પૂછો એટલે એનો અર્થ કે આપણે એને થોડું અનુસરો. આસ્તિક બુદ્ધિથી જ આવી છે ને, તો એને તો આસ્થા આવી ગઈ. હવે આસ્થા આવે છે જ્યારે, એ આસ્થાને ધક્કો લાગે એવી વાત પણ આવે છે સામે કે નહીં? તમે ઓલાની આસ્થા રાખી છે પણ એ વાત બરાબર નથી. ત્યારે માણસને આળા ગુમડાને કોઈ ઘસીને લૂંટું હોય ને લોહી કાઢે અને પીડા થાય એવી વેદના. આસ્થા એવી ચીજ છે, શ્રદ્ધા એવી ચીજ છે. તો માતાજીને માનતો હોય ને એનું માકું બોલો માતાજીનું તો એને દુઃખ થાય. શ્રદ્ધા ચીજ એવી છે. શું એટલે આટલે હદ સુધી સૂક્ષ્મતા આવે સમજવાની, તો ખ્યાલ આવે કે બરાબર છે, આમાં પુરવાર પર અવિરોધતા આવે છે. એટલા માટે સો ગણેશમાં શ્રીમદજીએ એ વાત લીધી કે સર્વથી વિશિષ્ટ લક્ષણ જે પુરવાર પર વિરોધતા, જ્ઞાનીને વાણીનું સર્વથી ઊંચું લક્ષણ કયું છે? ખાસ લક્ષણ, વિલક્ષણ, પુરવાર પર વિરોધતા. કેમ કે વસ્તુમાં પુરવાર પર વિરુદ્ધ ધર્મો છે, અને ઘણા એવા મુદ્દા છે કે જે પુરવાર પર વિરોધ જાય છે. શ્રદ્ધા પર્યાય ને સ્વીકારતી નથી અને જ્ઞાન દ્રવગુણ પર્યાય ત્રણેય સ્વીકારે છે. શ્રદ્ધા ભેદ ને સ્વીકારતી નથી અને જ્ઞાન ભેદ અભેદ બંને ને સ્વીકારે છે. હવે એનો વિરોધ કેમ મટાડવો? વિરોધ સંતુલન ગુમાવ્યા વગર વિરોધ મટાડીને જો આત્મહિત સાધતા ન આવડે તો ચક્કરમાં ફસાઈ જાય. આમાં તો બહુ સૂક્ષ્મ છે કે એટલે બધું બધી તપાસ રાખવી પડે. આગમનો આધાર આપે પછી એ તે નહીતર તો શું થાય કે આગમનો આધાર આપે એટલે માણસ મૌન થઈ જાય. બરાબર, તમારી વાત આગમ સંમત છે. તમે આગમના આધારથી આ વાત સાબિત કરી દીધી. હવે અમારે કાંઈ કહેવાનું રહેતું નથી. નહીં, અમારે હજી કહેવાનું રહે છે. એ વાતનો આધાર લેતા એકાંત થાય છે કે સંતુલન જળવાય છે. આ વસ્તુ જોતા ન આવડે, તપાસતા ન આવડે, સમજતા ન આવડે તો ગોઠું ખાવાની જગ્યા ગણી છે. એ ચર્ચા છે. આ લોકોને બધાને લાગ્યું આટલું સ્પષ્ટ વાત નથી. હવે સંતુલન ની આટલી સ્પષ્ટ વાત સંતુલન ના પ્રકરણ માં નથી લખાપેક્ષા એટલે મર્યાદા જાળવે તો વિરુદ્ધતા કેવી રીતે સામાન્ય તો જે લાગુ હોય લાગે એની યોગ્યતા ઉપર આધારિત છે. પણ જે કહે છે એને અપેક્ષા બરાબર સમજાણી હોય, સંતુલન જળવાતું હોય તો એને તો દોષ નથી થવાનો. અને જેવું કહે છે, જેવું પરિણામે એને કહે છે એવું જ સમજાય તો દોષ ન લાગે. નહીતર તો જ્ઞાનીની ભગવાનની વાણીમાંથી પણ જીવ દોષ ગ્રહણ કરે, એકાંત પકડી લે, બીજી ધ્વનિમાંથી ભૂલ કરે તો એ તો એની સ્વતંત્ર યોગ્યતાનો વિષય છે. ભૂલ કરનાર કહેનાર યથાસ્થાને હોય અને જો સાંભળનાર પાત્ર હોય તો બંનેને સંધિ નિમિત્ત ઉપાદાનની થઈ અને સાંભળનારનું હિત સચવાય કે જળવાય, નહીતર ગડબડ થાય. પણ કહેનાર પોતે જ દોષિત હોય, એકાંત કરતો હોય તો એમાંથી તો કોઈ નિર્દોષ જન્મવાનો જ નથી. એમાં નિર્દોષતા જન્મવાની નથી કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધે પણ. એમ પરિપક્વ સમજણ ન હોય અને પરિપક્વ સમજણ નહીં હોવાને લીધે કોઈ વાત ક્યારે પકડ મારીએ, કોઈ વાત ક્યારે પકડ મારીએ, કોઈ વાત પોતાનું વજન ક્યારે ગયું જાય, કોઈ વખત પોતાનું વજન ક્યારે ગયું જાય એવું બીણા કરતું હોય છે. જ્યારે પોતાનું વજન કોઈ વાત ઉપર જતું હોય એની વિરુદ્ધ સામે વાત આવે ત્યારે પછી એનું મૂંઝવણ થાય. તો આમ પકડું છું, તો આમ કે છે, હવે શું કરવું? બીજું શું છે કે પોતે વધારે મૂંઝવાતા હતા એનું કારણ કે થોડા આત્માર્થી માણસ છે એટલે ભય પામતા હતા કે મારું અહીત થઈ જશે, ક્યાંક ખોટું થઈને, મારું ખોટું ગ્રહણ થઈને, વિપરીત ગ્રહણ થઈને કાંઈક વિપર્યાસ વધી જશે, વિપરીત ગ્રહણ થઈ જશે, એવું તો નહીં થઈ જાય ને, એવું તો નહીં થઈ જાય ને, એ જાતનો ભય વિશે છે. અને એની અસર થોડી મૂંઝવણની અંદર ભારે અનેક આકારોથી અનેક આકારરૂપ થયેલો ઉપયોગ જેનું લક્ષણ છે એવી જે સ્વચ્છત્વ શક્તિ છે તે સ્વચ્છત્વ શક્તિ જ સ્વચ્છત્વ શક્તિ છે. જેમ અરીસામાં જો ઘટપટ દેખાય તો નિર્મળ છે અને જો ન દેખાય તો તે અરીસો મલિન છે, તેમ જ જ્ઞાનમાં જો સકળને ભાષે તો તે નિર્મળ છે. શું કહે છે? જે જ્ઞાનમાં લોકાલોક ભાષે છે તેવો જ્ઞાનના કાળે તો એની પૂરી નિર્મળતાનું પ્રસિદ્ધ કરે છે અને છદ્મસ્થને નથી ભાસતું એની મલિનતાને પ્રસિદ્ધ કરે છે જ્ઞાનને. શું? તેમ જો જ્ઞાનમાં જો સકળની ભાષે તો નિર્મળ છે, ન ભાષે તો તે નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય પ્રદેશ વડે તો અગ્નિમાં જતું નથી. દ્રવ પ્રદેશ કીધા, પ્રદેશ નહીં પણ ફિઝિકલ જેને એરિયા કહેવાય, કે જ્ઞાનની પર્યાય પોતાના પ્રદેશોથી બહાર નીકળીને લંબાઈને ત્યાં સુધી જતી નથી કોઈ જ્ઞેય સુધી. જ્ઞાન અહીંયા નથી પહોંચતું, આ જ્ઞાનમાં પ્રતિભાસે છે, આ ચિર જ્ઞાનમાં પ્રતિભાસે છે, જ્ઞાન અહીંયા નથી જતું એમ કહેવાય. દ્રવ પ્રદેશ વડે એમ, દ્રવ પ્રદેશ એટલે ફિઝિકલ પર્યાય એને લેવી એમ, શું ભાવની જ્ઞાન પોતાના દ્રવ પ્રદેશ વડે, દ્રવ અને ભાવ એમ, દ્રવ પ્રદેશમાં ભાવ પ્રદેશ અને દ્રવ પ્રદેશ બે જુદી જુદી વાત છે એમ કેવું છે. અહીંથી જ જુદું પાડે છે, દ્રવ પ્રદેશ અને ભાવ પ્રદેશ બે જુદી જુદી વાત છે. જ્ઞાન પોતાના દ્રવ પ્રદેશ વડે તો જ્ઞેયમાં જતું નથી કે જ્ઞેયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો જ્ઞેયા કારણનો નાશ થતા જ્ઞાનનો વિનાશ થઈ જાય, એ પરિસ્થિતિ ઊભી થઈ જશે. હિમાલયનું માપ નીકળે કે આટલો ઊંચો હોવો જોઈએ, આટલા 1000 ફીટ ઊંચો હોવો જોઈએ, અને હું જોઉં છું ત્યાંથી આટલો દૂર હોવો જોઈએ, આથી જ્ઞાનની શક્તિ કેટલી ચમત્કારિક, એ કોઈ ચમત્કારિક શક્તિ છે જ્ઞાનની. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન માત્ર છે તે સંબંધમાં 4 પ્રશ્નો ઉપજે છે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન માત્ર છે, આ જ્ઞાન માત્ર પોતે બહુ લે છે, જે સમયસારમાં અમૃત શંકરાચાર્ય પ્રયોગ કર્યો છે એ વાતનો પોતે પણ ઘણો પ્રયોગ કરે છે, કે વસ્તુનું સ્વરૂપ તો જ્ઞાન માત્ર છે તો તે સંબંધમાં 4 પ્રશ્નો ઉઠાવી શકાય છે. એક તો પ્રશ્ન એ કે જ્ઞાન જ્ઞેયના અવલંબને છે કે જ્ઞાન પોતાના અવલંબને છે, પ્રશ્ન નંબર 1. બીજો પ્રશ્ન એમ છે કે જ્ઞાન એક છે કે જ્ઞાન અનેક છે, સંખ્યા એ જ્ઞાન કેટલા. ત્રીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન અસ્થિરૂપ છે કે જ્ઞાન નાસ્તિરૂપ છે. ચોથો પ્રશ્ન એવો છે કે જ્ઞાન નિત્ય છે કે જ્ઞાન અનિત્ય છે. શું 4 પ્રશ્નો પોતે ઉઠાવ્યા છે તેનું સમાધાન. પેલો અવલંબન વાળો પ્રશ્ન છે, જે જેટલી વસ્તુ છે તેટલી દ્રવ પર્યાય રૂપ છે, જે જેટલી વસ્તુ છે તે બધી દ્રવ પર્યાય રૂપ છે, પછી 6 દ્રવ્યમાં આવી જાય છે. જ્ઞાન પણ દ્રવ પર્યાય રૂપ છે, જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન પણ દ્રવરૂપ પણ છે અને જ્ઞાન પર્યાય રૂપ પણ છે. દ્રવરૂપ નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ છે, જે દ્રવરૂપ જ્ઞાન છે તે તો નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ છે, અને પર્યાય માત્ર જે છે તે સ્વજ્ઞ પરજ્ઞને જાણે છે એવો પ્રકાર પર્યાયની અંદર જ્ઞાનમાં છે. જ્ઞેયના પર્યાય વડે, જ્ઞાનનું પર્યાય રૂપ થવા વડે જ્ઞાન જ્ઞેયોના અવલંબને છે. જ્ઞેયના પર્યાય વડે, જ્ઞાનનું પર્યાય રૂપ થવા વડે જ્ઞાન જ્ઞેયોના અવલંબને છે. એટલે કે હવે એનો ખુલાસો કરે છે, અવલંબને છે એટલે શું, કે જે જ્ઞેયોને જાણવારૂપ પરિણતિ છે તે જ્ઞાનનો પર્યાય છે. તેથી જ્ઞાનનો પર્યાય કહેતા જ્ઞાન જ્ઞેયના અવલંબને છે એમ કહેવામાં આવે છે, અને વસ્તુ માત્ર કહેતા પોતાના અવલંબને છે. એ શું કહે છે કે જ્ઞેયોને જાણવા રૂપ જે પરિણામ છે, જ્ઞેયના પર્યાય વડે જ્ઞાનનું પર્યાય રૂપ જ્યારે થાય છે, એટલે કે જ્ઞેયાકારે જ્ઞાન થાય છે ત્યારે જ્ઞેયનું અવલંબન છે એમ સાપેક્ષપણે કહેવાય, અપેક્ષા લઈને કહેવાય, પણ વસ્તુ માત્ર કહેવી હોય તો કે નહીં, પોતાના અવલંબન છે. જ્ઞાન કોઈનું અવલંબન લીધા વગર જ જાણે છે, અવલંબન લેવાની એને કોઈ જરૂર નથી એમ કે અપેક્ષા લીધી એમ. હા, પોતાથી જ જાણે છે, પણ વિવિક્ષા 2 પ્રકારે છે. જ્યારે જ્ઞેયાકારો ઝળકે છે ત્યારે જ્ઞેયના અવલંબને જ્ઞાન છે. ખરેખર એને જોવું હોય તો જ્ઞાન કોઈના અવલંબન વગર સતત પરિણમી રહ્યું છે, એને કોઈ જ્ઞેયની અપેક્ષા છે જ નહીં. જ્ઞેયની અપેક્ષા છે પણ અને જ્ઞેયની અપેક્ષા નથી પણ, બંને રીતે એને સમજવું જોઈએ. અનુસાર એમ અર્થ થાય છે, અનુસાર અનુસાર જેવું જ્ઞેય તેવું જ્ઞાન, જ્ઞેય અનુસાર જ્ઞાન. આમાં પારદર્શકપણું છે ને, આટલા રંગ છે, અનેક રંગ છે, પારદર્શકપણું છે. તો જેવું જ્ઞેય છે એવું જ સામે જ્ઞાન થાય છે. જ્ઞેય અનુસાર જ્ઞાન કેવું હોય ત્યારે જ્ઞેયના અવલંબને એને કહી શકાય, કથનની અંદર વસ્તુતા એ પોતાના અવલંબન, પોતાના અવલંબને કેમ છે કે નિજ શક્તિ છે, નિજ શક્તિને કોઈની જરૂર પડતી નથી. પરને જાણવામાં તો કે પરને જાણવા મેં પરની જરૂર નથી, કેમ કે એની નિજ શક્તિ છે, પરની જરૂર નથી આની. એટલે અધ્યાત્મમાં એને એમ કહેવામાં આવે છે કે આના કારણે મારું જ્ઞાન નથી, આ જ્ઞેયના કારણે મારું જ્ઞાન બિલકુલ નથી, જ્ઞેયના કારણે જ્ઞાન નથી. હા, વજન તો નિરપેક્ષતાને આપો, કારણ કે પરે જો પર સાપેક્ષપણાને જો વજન આપો તો આમસ તો એ બાજુ તો ખેંચાયેલો જ છે, વધારે ખેંચાણ થયું. જ્ઞાનને પર્યાય માત્ર કહેતા અનેક છે અને વસ્તુ માત્ર કહેતા એક છે. બીજા પ્રશ્નનો ઉત્તર. ત્રીજું, કે જ્ઞાન પર્યાય માત્ર કહેતા નાસ્તી છે અને વસ્તુ માત્ર કહેતા અસ્તિ છે. જુઓ, અસ્તિ નાસ્તી ક્યાં લીધી, પર્યાય માત્ર કહેતા નાસ્તી છે એ વાત સમયસારમાં લીધી છે. પર્યાય માત્ર કહેતા જ્ઞાન નાસ્તી છે અને વસ્તુ માત્ર કહેતા અસ્તિ છે, કેમ કે પર્યાય નાશ થઈ જાય છે, ત્રિકાળી નથી. એટલે પર્યાય માત્ર જો કહેવામાં આવે તો એ નાસ્તિમાં જાય છે, એટલી વસ્તુ નથી. પર્યાય માત્ર એમ કહેતા નાસ્તિ છે, વસ્તુ માત્ર કહેતા અસ્તિ છે. હા, એટલે એ પરમાં જાય છે, પર્યાય પરમાં નાખે છે, વસ્તુને સ્વમાં નાખીને પર્યાયને પરમાં નાખે. પરકાળ, પરકાળ લઈ લીધો, પર્યાય છે તે પરકાળ લઈ લીધો. 252 252 માં લઈ લીધું, ચાર ભેદ લીધા ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ને એ રીતે. પછી જ્ઞાન પર્યાય માત્ર કહેતા અનિત્ય છે અને વસ્તુ માત્ર કહેતા નિત્ય છે, એ તો સીધું સમજાયું. આ પ્રમાણે સમાધાન કરવું તે યાદ વાત છે અને એ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. આમ હા, તો પણ લીધા છે એમ આજ આજ વિષય લીધું. સમયસાર ના ઢાળામાં જ પ્રકરણ લખેલું છે. જ્ઞાન વસ્તુ પોતાના અસ્તિત્વપણાથી ચાર ભેદવાળી છે, એ જ વિષય લીધે પાછા. પોતાના અસ્તિત્વથી ચાર ભેદ છે. જ્ઞાન માત્ર જીવ સ્વદ્રવ્યપણે અસ્થિ, સ્વક્ષેત્રપણે અસ્થિ, સ્વકાળપણે અસ્થિ અને સ્વભાવપણે અસ્થિ. દ્રવ્ય ક્ષેત્ર ચાર પણ ચાર લઈ લીધા. તે પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ, પરકાળપણે નાસ્તિ અને પરભાવપણે નાસ્તિ. જ્ઞાનના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જ્ઞેયમાં નથી. ચોખ્ખી વાત એ છે કે જ્ઞાનના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જ્ઞેયમાં નથી. જ્ઞેયના એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જ્ઞાનમાં નથી. જ્ઞાનના પોતાના નિજ લક્ષણની અપેક્ષા વડે અને અન્ય ગુણ લક્ષણ નિરપેક્ષતા વડે, હવે જ્ઞાનનું લક્ષણ નક્કી કરે છે, નિશ્ચય લક્ષણ. બીજાનું રૂપ વચ્ચે ન લેવું એમ કે છે, અન્ય ગુણનું રૂપ ન લેવું વચ્ચે, અન્ય ધર્મ પણ ન લેવો. એક જ્ઞાનને સ્પેસિફાય કરે છે શું, એટલે એનું ખાસ લક્ષણ શું, કે જ્ઞાનના પોતાના નિજ લક્ષણની અપેક્ષા વડે અને અન્ય ગુણ લક્ષણ નિરપેક્ષતા વડે ज्ञान ने संज्ञा संख्या प्रयोजनता ज्ञान में छे अने अन्य नहीं ज्ञान ने संज्ञा एवं ज्ञान ज्ञान में छे એની સંખ્યા જ્ઞાનમાં છે એનું લક્ષણ અને એનું પ્રયોજન તે જ્ઞાનમાં છે પણ અન્યની નથી. અન્ય ગુણોની સંજ્ઞા સંખ્યા લક્ષણ અને પ્રયોજન અન્ય ગુણોમાં છે પણ જ્ઞાનમાં નથી. તો એ જ્ઞાન ગુણને ચોક્કસપણે નક્કી કરવા જતા એનું નામ સંજ્ઞા એટલે નામ એની સંખ્યા એમાં શું છે કે દ્રવ્ય અને પર્યાય હા એમ બે રીતે લો તો પર્યાય થી અનેક પણ છે દ્રવ્ય થી એક પણ છે બીજા કોઈ ગુણ પણ નથી એટલે બીજા કોઈ ગુણ ને જ્ઞાન નું નામ ન મળે એની સંખ્યા જે છે એ પોતાની પોતાને છે એનું લક્ષણ જે જાણવા માત્ર પણ છે એ પણ બીજાને ન મળે કેમ કે કોઈ બીજો ગુણ જાણતો નથી અને એનું પ્રયોજન જે છે એ પણ જ્ઞાનમાં છે જ્ઞાનનું પ્રયોજન જ્ઞાનમાં છે બીજામાં નથી. પ્રયોજન એટલે વસ્તુભૂત કાર્ય કરવું પોતાના ગુણ પ્રમાણે કાર્ય કરવું તે પ્રયોજન છે. જ્ઞાનનું લક્ષણ જાણવું છે અને પ્રયોજનમાં તો પછી નય વિવિક્ષા આવે છે નય જ્ઞાનમાં જ પડે બીજે ન પડે. તો જ્યારે જે જાણવાનું પ્રયોજન હોય તે અથવા પારમાર્થિક પ્રયોજન આત્મહિત્ય પ્રયોજન એવી રીતે પણ લઈ શકાય. જ્ઞાનનું પ્રયોજન જ્ઞાનમાં છે જ્ઞાનથી જે આત્મહિત થાય તે જ્ઞાનથી જ થાય છે એમ કે એ રીતે પણ લઈ શકાય. વળી તેમાં કોઈ એક વિશેષ ભેદ લખીએ છીએ આટલું કીધા પછી હવે એક વિશેષ ભેદ લખીએ છીએ કે તે વિશેષ જ્ઞાનથી વિશેષ સુખ છે તે વિશેષ જ્ઞાનથી વિશેષ સુખ છે જ્ઞાન અને આનંદનું સામીપ્ય પણ છે. આ એક બહુ મહત્વનું નિરૂપણ એમણે આ પ્રકરણની અંદર કર્યું છે કે જ્ઞાન અને જ્ઞાન પોતે સુખરૂપ છે અથવા જ્ઞાન જ્યારે ઓળખાય છે ત્યારે કયા રૂપથી ઓળખાય છે જ્ઞાનથી આત્મા ઓળખાય છે આત્મા ઓળખ્યો અને ભૂલો ન પડ્યો જ્યારે કોઈને ઓળખે તો એને એનામાં ભૂલ ન થાય ગમે તે વેશ ધારણ કરે એમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપે આત્મા જ્યારે ઓળખવામાં આવે તો કયા રૂપે ઓળખવામાં આવે કે સુખ રૂપે ઓળખવામાં આવે. આ એક વિશેષતા છે જ્ઞાન એનું એક એવું રૂપ છે કે જેનાથી ઓળખાય છે એમ તો અનંત ગુણના રૂપ છે પણ ઓળખવા માટે આ એક મુખ્ય ચિહ્ન છે વિશેષતા છે જેમાં કે ભાઈએ કે ભાઈ આ માણસને ઓળખવા માટે શું ખાસ લક્ષણ તો કે બે આંખ બે કાન નાક હોઠ તો બધાને હોય ચહેરા ઉપર પણ ખાસ લક્ષણ શું તો કે ભાઈ એને કોઈ ફલાણું નાક ઉપર આમ છે કે તેમ છે કે કોઈ ખાસ વાત જુદી પડી દીધી ત્યાંથી માણસ જુદું ઓળખાશે એમ જ્ઞાન 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 પણ જ્ઞાનને ઓળખવું કેવી રીતે સુખના રૂપથી ઓળખાય અથવા જ્યારે જ્ઞાન ઓળખાય છે ત્યારે સુખ રૂપે ઓળખાય છે પણ ત્યારે એને પ્રતીતિ આવે છે કે બરાબર હવે મેં ઓળખ્યું. જાણે તે જ્ઞાન વેદે તે જ્ઞાન એવું બધું સમજી શકાય છે પણ જ્ઞાન ઓળખાય છે ત્યારે સુખ રૂપે ઓળખાય છે. આ એક જે ઓળખવાનો જે માર્મિક પોઈન્ટ છે એ એમણે આ જગ્યાએ નિરૂપણ કર્યું છે. આ એક વિશેષતા છે દીપચંદજીની પોતાની કે આટલી બધી વાત લખી હવે એક બીજો ભેદ એટલે એક રહસ્ય તમને કહીએ છીએ તો અંદરનો ભેદ છે. આ આપણે ન કહીએ આ એક જરાક ભેદ છે અંદરની ગુપ્ત વાત છે ભેદ છે શું જ્ઞાનને અને સુખને બહુ નજીકતા છે. જ્ઞાન પોતે જ સુખ રૂપે છે. જ્યાં સુધી જ્ઞાન સુખ રૂપે ન ઓળખાય ત્યાં સુધી આત્માને ઓળખાણ નથી થતી. આ સંકેતનું પહેલું કારણ મુખ્ય કારણ અનન્ય કારણ પણ આ છે. આ વાત અમને આ જગ્યાએ મૂર્ખાની ઓળખાય ત્યારે જ્ઞાન ઓળખાય છે, ત્યારે આત્મા ઓળખાય છે એવું.